તો શ્રોતા મિત્રો, આપને કદાચ ખ્યાલ નહીં હોય તો આપની જાણ ખાતર શ્રી રૂપકુમાર રાઠોડ અહીં પધારે છે લેસ્ટરમાં 28 એપ્રિલના એક શાનદાર સંગીતમય કાર્યક્રમ લઈને, અને થઈ રહેલ છે ડિમોન્ટ ફોર્ટ હોલ લેસ્ટરમાં. અને આપને એ પણ ખ્યાલ નહીં હોય કે તેઓનું મૂળ વતન જામનગર છે, એટલે કે તેઓ ગુજરાતી છે. પંડિત ચત્રભુજ રાઠોડના તેઓ પુત્ર છે અને હાલ મુંબઈમાં છે. એમની સાથે થોડી ફોન મારફતે વાતચીત કરી આ શો બારામાં. તો રૂપકુમારજી, સૌ પ્રથમ તો સરસ રેડિયોના સ્ટુડિયોઝમાં ફોન મારફતે આપનું હાર્દિક સ્વાગત. જય શ્રી કૃષ્ણ, રામ રામ અને જય માતાજી.
જય શ્રી કૃષ્ણ, રામ રામ અને જય માતાજી. તમને બધાને ઘણો જ ઘણો જ પ્યાર અને થેન્ક યુ સો મચ ફોર રિમેમ્બરિંગ મી. અને બહુ સરસ લાગે છે તમારી જોડે વાત કરીને. મારા જેટલા ફેન્સ છે એમના હૈયા સુધી હું પહોંચી શકું, તો થેન્ક યુ તમને.
તો ઘણો ઘણો
સરસ ને બહુ બહુ થેન્ક યુ કે તમારા વતી આ બધું મને એક સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે.
જી જી, અમે આતુરતાથી આપના આગમનની રાહ જોઈએ છીએ રૂપકુમારભાઈ. તો પહેલા સવાલ તરફ જઈએ. આપે આટલા વર્ષની જે આપની સફર છે હિન્દી અને ગુજરાતી ફિલ્મ જગતમાં, એ ઘણી રસદાયક સફર છે. પહેલો સવાલ મારો એ છે કે શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપ તબલા વાદક હતા, અને એ કળાની સાથે સાથે ગાયકી તરફ આપનો જે વળાંક આવેલ છે એ કઈ રીતે?
એકચ્યુઅલી મારા ફાધર શાસ્ત્રીય ગાયક હતા, ધ્રુપદ શૈલીના બહુ સરસ ગાયક હતા.
જી.
અને આપણે ત્યાં એક એવી એક પ્રથા જેને કહીએ કે ક્રિકેટરનો બેટો ક્રિકેટર અને ડોક્ટરનો પુત્ર જે ડોક્ટર થાય, એન્જિનિયરનો પુત્ર એન્જિનિયર થાય, તો ગાયકનો પુત્ર પણ ગાયક થવો જોઈએ. પણ મને તબલાથી એટલો મને લગાવ હતો કે તબલા વોઝ માય ફર્સ્ટ લવ, અને મને બહુ જ તબલા પ્રત્યે એટલું મને એક ફેસિનેશન જેને કહેવાય, તો મેં તબલાથી મારી કરિયર શરૂ કરી. અને પછી જ્યારે હું 84માં પપ્પાનો એક પ્રોગ્રામ સાંભળવા ગયો હતો, તો ત્યારે એમની પાછળ એક તાનપુરા વગાડવા વાળો એમને એક સ્ટુડન્ટ આવ્યો નહોતો, તો મેં મારા ફાધરને કીધું કે હું બેસી જાઉં છું તાનપુરા વગાડવા માટે. અને હું પાછળ બેસી ગયો, અને થોડી વાર પછી કદાચ મારા પપ્પા ભૂલી ગયા કે પાછળ સ્ટુડન્ટ નથી એમનો દીકરો છે. એમણે ગાવા માટે કીધું બંનેને, તો જે બીજી તરફ જે એક સ્ટુડન્ટ બેઠેલો એને તો ગાવાનું શરૂ કર્યું, અને મારી તરફથી કોઈ પણ સુર કે કઈ પણ ગાવાની કઈ થયું નહીં,
પ્રતિસાદ ના મળેલ એમને.
હા, કઈ જ નહીં, કેમ કે મને ખબર નહીં કે આ મને ગાવાનું કે છે. એના પહેલા કોઈ દિવસ ગાવાની ટ્રાય નહોતી કરી, અને એ પણ સ્ટેજ પર ક્લાસિકલ. તો એ દિવસે મેં નક્કી કર્યું કે ના, હું હવે તબલા મૂકીને મારા ફાધરને ખુશ કરવા માટે, ઘરાનો જામનગર ઘરાનો આગળ ચલાવવા માટે હું ગાવાનું શીખીશ.
શ્રોતા મિત્રો, આપને યાદી આપી દઉં, રૂપકુમારભાઈ જે છે રૂપકુમાર રાઠોડજી, એવો જાણીતા દિગ્ગજ શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક કલાકાર પંડિત ચત્રભુજ રાઠોડના પુત્ર છે, મૂળ જામનગરના છે. અને રૂપકુમારભાઈ, વાત એ પણ સાચી છે તમે હમણાં કહ્યું એ પ્રમાણે, ડૉક્ટરનો છોકરો ડૉક્ટર બને, વકીલનો છોકરો વકીલ બને એવી મા બાપની અપેક્ષા હોય છે. અને એટલે જે કહેવત સાચી છે કે બાપ તેવા બેટા અને વડ એવા ટેટા. તો રૂપકુમારભાઈ, ગાયકીના અનેક પ્રકારો છે, અને જ્યાં સુધી મને ખ્યાલ છે આપના બારામાં, એમાંનો એક પ્રકાર છે ગઝલ ગાયકીનો. તો મને જ્યાં સુધી ખ્યાલ છે આપે શરૂઆત ગાયકી તરફ, ગઝલ ગાયકી તરફ શરૂઆતના દિવસોમાં કરેલ.
બરાબર છે, કેમ કે હું ગઝલ જોડે તબલા વગાડતો હતો 80 થી 84 સુધી. તો ગઝલ સાથે મારી એક એવી અંગત જેને કહેવાય કે એવી એટલી બધી ગાઢ દોસ્તી થઈ ગઈ હતી કે મને એવું લાગ્યું કે મારે ગઝલ ગાઈને જ મારું કરિયર આગળ ચલાવવાનું છે. પણ મેં ગઝલ તો ગાવાનું શરૂ કર્યું, કેમ કે મારે પૈસાની પણ જરૂરત હતી, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયા. અને પણ મારો ઉદ્દેશ જે હતો એ તો મારો ધ્રુપદ ગાવાનો ઉદ્દેશ હતો, જે ભગવાને પૂરો પણ કર્યો. શ્યામ બેનેગલે એક ટીવી સિરિયલ બનાવેલી ભારત એક ખોજ, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, તો એમાં તાનસેન અને અકબરનો જે એપિસોડ છે એમાં જેટલા બી ધ્રુપદ ગાયા છે એ બધા મેં ગાયા છે.
તો શ્રોતા મિત્રો, ગઝલ ગાયકી જે છે અને ગઝલનો જે વિષય છે એ ઘણો ગંભીર હોય છે, એનું લખાણ પણ કંઈક અલગ હોય છે. તો એક તરફ રૂપકુમારજી શરૂઆતના દિવસોમાં આપની એ રુચિ ગઝલ તરફ હતી અને એમાં આપને ઘણી સફળતા પણ મળી હતી. તો ગઝલ ગાયકી તરફથી પછી ફિલ્મી જગત તરફની આપની સફરની શરૂઆત કઈ રીતે થઈ?
હા, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ, કેમ કે મારે કોઈ દિવસ ફિલ્મોમાં ગાવું નહોતું.
જી.
અને કેમ કે હું સ્ટેજ પર, એટલે નાનપણથી જ હું સ્ટેજ નો આર્ટિસ્ટ છું.
જી.
અને હજી પણ સ્ટેજ મને બહુ જ અંગત પસંદ છે. અને જ્યારે મને 2-3 મ્યુઝિક ડિરેક્ટરોએ ફિલ્મોમાં ગાવાની ઓફર કરી ત્યારે મેં એમને કીધું કે ના, મને ફિલ્મોમાં ગાવામાં કઈ રસ નથી.
જી.
અને એક દિવસ લતાજીના જે ભાઈ છે, જે વાઇફના ગુરુ છે, હૃદયનાથ મંગેશકર, પંડિત હૃદયનાથ મંગેશકર, એમણે મને એક ગાયનની ઓફર કરી. એક ફિલ્મ બનાવતા હતા લેકિન, એમાં વિનોદ ખન્ના, ડિમ્પલ કપાડિયા અને ગુલઝાર સાહેબ એના ડિરેક્ટર હતા. તો હૃદયનાથજીએ મને કીધું કે રૂપ, તારા માટે ગાયન સરસ નીકળ્યું છે ફિલ્મમાં અને તું ગાશે. તો મેં એમને ના પાડી દીધી બહુ હંબલ થઈને, કે મેં કીધું ના રદનાથજી, મને ફિલ્મોમાં ગાવાનો કોઈ શોખ નથી. અને તો એ એવો શોખ કે અરે, અહીંયા તો બધા મોટા મોટા સિંગરો ફિલ્મોમાં ગાવા માટે મરે છે, ઓફર મળી છે, એ ના પાડે છે. પછી એ ગાયન સુરેશ વાડકરજીએ ગાયું. પણ એવું થયું કે પછી એક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એક ગાયનની મને ઓફર મળી, જે લતાજી જોડે મારે ગાવાનું હતું. અને એ પણ થોડી ગઝલ નુમા એની શાયરી ને ટ્યુન હતું, આનંદ બક્ષીજી એ લખ્યું હતું. ફિલ્મ હતી અંગાર, જેકી શ્રોફ અને ડિમ્પલ કપાડિયા. તો એ ગાયન હતું કે કિતની જલ્દી યે મુલાકાત ગુજર જાતી હૈ,
ક્યા બાત,
પ્યાસ બુઝતી નહીં ઓર બરસાત ગુઝર જાતી
હૈ, ક્યા બાત હૈ, બહુત અચ્છે. હા જી.
તો થોડા ગઝલ નુમા
એના થોડા છંદો હતા ગઝલ.
હા, ગઝલ. જી. તો પછી મેં હા પાડી, મેં કીધું ચલો આપણે ટ્રાય કરીએ. અને પછી એ રીતે શરૂઆત થઈ. પહેલું ગાયન મારું લક્ષ્મીજી જોડે થયું. પછી એમણે મને એક ફિલ્મ કરતા હતા ગુમરાહ, જેમાં શ્રીદેવી અને સંજય દત્ત. તો શ્રીદેવી અને સંજય દત્ત માટે મેં એક મારું એમાં બે ગાયન હતા, દુનિયા કિસ્મત ઓર ખુદા અને બીજું હતું મેં તેરા આશિક હું, જે બહુ પોપ્યુલર થયું એ વખતે. અને એ રીતે ધીરે 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 પછી ઓફરો મળતી ગઈ અને ગાડી આગળ ચાલતી ગઈ. પછી સંદેશે આતે હૈ એ મને પહેલું મોટું ગાયન મળ્યું, કે જે એટલું હિટ થયું કે જેમ નેશનલ એન્થમની જેમ લોકો એને યાદ કરે છે જે પણ પ્રોગ્રામમાં જવું, કેમ કે એની જોડે એટલા બધા સેન્ટિમેન્ટ જોડાયા છે. અને ત્યાર પછી બોર્ડર, પછી જેપી દત્તાની બોર્ડર પછી, તો મને ટાઈમ જ ન મળ્યો કે હું કઈ વિચારી શકું.
તો રૂપકુમારભાઈ
એટલા બધા ગાયનો,
રૂપકુમારભાઈ
પણ હું બહુ સિલેક્ટિવ છું, હું બહુ વધારે નથી ગાતો. બહુ સારા લિરિક્સ હોય કે બહુ સારી ટ્યુન હોય તો જ હું ટ્રાય કરું છું ગાવા.
રૂપકુમારભાઈ, મારી પાસે જે યાદી છે, આપણે સેંકડો ગીતો ગાયા છે, એમાંથી જે પ્રખ્યાત છે, લોકોના હૈયે પણ છે અને હોઠે પણ છે, એમાંનું આ બોર્ડર ફિલ્મનું તો ચલું છે, પછી રબ ને બના દી જોડી, તુજમે રબ દિખતા હૈ, પછી અનવરનું મોલા રે મોલા.
હા, મોલા મેરે મોલા. તો તમે માનશો નહીં, યુટ્યુબ પર લગભગ 8 કરોડ એની વ્યુઅરશિપ થઈ ગઈ છે, જે બધાના રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે મોલા.
પછી એના પછી અગ્નિપથ ઓ સૈયા,
રૂપકુમારભાઈ
અગ્નિપથ નું ઓલું ગીત બહુ જ પ્રખ્યાત છે, ઓ સૈયા. પછી તનુ વેજ મનુ નું પિયા, મધોશી નું એ ખુદા, પછી એક સુફિયાના સીડી હતી તેરી જુસ્તજુ, સુફિયાના
સીડી, એમાં ઓલું સાંવરે ગાયન હતું મારું.
જી. અને વીરઝારાનું તેરે લીએ,
વીરઝારાનું તેરે લીએ, તો
એ તો હજી પણ સાંભળીએ તો એમ લાગે કે આ ગીત સાંભળતા જ રહીએ, એટલું દિલચસ્પ એ ગીત છે. અને અન્ય એ ફિલ્મો તરફ જઈએ ફરી, એ પહેલાં આપે જે પ્રાઇવેટ આલ્બમ્સ બહાર પાડેલ છે, સીડી સંગ્રહ બહાર પાડેલ છે અન્ય ગાયક કલાકારો સાથે, એમાંના એક બે લઈએ તો બે ખોદી મેં પહેલું છે, પછી શીકવા છે, રેઇન રોમાન્સ છે, ઇવનિંગ ડિલાઇટ્સ છે. અને આપના અંગત જો સીડી સંગ્રહ લઈએ તો એમાં રોમેન્ટિક ગઝલ્સ છે આપની, દિલ મચલતા રહે, જિંદગી કા યે લમ્હા, જિંદગી કા યે લમ્હા, પછી વો ચંચલ હસીના.
બાપ રે,
સેંકડો ગીતો રૂપકુમારભાઈ આપે ગાયા છે અને ગાતા રહેશો એવી અમારી અભ્યર્થના છે. પ્રશ્ન એ છે કે આટલા ગીતોમાંથી આપને ગમતું કોઈ પ્રિય ગીત, અને આ સવાલ આપણે કોઈ માને બે ચાર બાળકોમાંથી એકની પસંદગી કરવા માટે પૂછાયેલો હોય એવો છે, કારણ કે માને બધા જ બાળકો તરફ એક સરખો પ્રેમ, લાગણી અને વાત્સલ્ય હોય છે. પણ કદાચ એક એવું ગીત આપના મનમાં હોય છે, આપને અત્યંત પ્રિય હોય.
ડેફિનેટલી સંદેશે આતે હૈ મને બહુ જ પ્રિય છે, કેમ કે એણે મને એક નવી ઓળખાણ મારી અપાવી લોકોને કે આ એક પ્લેબેક સિંગર આવ્યો છે ફિલ્ડમાં. અને મોલા મેરે મોલા ભી મને બહુ જ એટલું જ અંગત મારું પ્રિય છે, સૈયા ભી મને એટલું જ પસંદ છે. અને એક ગીત જે મદન મોહનજીનું જે કમ્પોઝિશન હતું, કેમ કે મારે હંમેશા મને એવું લાગતું હતું કે મારા જીવનમાં કંઈ ખોટ છે, કે મને આવું મને આવા મ્યુઝિક ડિરેક્ટર જોડે કામ કરવાનો મોકો કેમ ના મળ્યો, કેમ કે મેં બહુ લેટ ગાવાનું શરૂ કર્યું. અને તો ભગવાને આપણે કહીએ ને કે ઉનકે ઘર મેં દેર હૈ અંધેર
નહીં, હા જી હા.
તો મને 30 વર્ષ પછી આ
અવસર
મળ્યો કે મદનજીની ટ્યુન મને ગાવાનું મારા ફાળે આવી અને લતાજી જોડે ગાવાનું મળ્યું મને.
તમને અવસર મળ્યો,
હા, અવોર્ડ પણ મળ્યા.
તો
ગાયન તો મને બહુ જ પ્રિય
20 વર્ષનું છે. રૂપકુમારભાઈ, હિન્દી ફિલ્મ જગતની શરૂઆતને આજે 100 વર્ષ ઉપર થઈ ગયા, કોઈ આપની એક એવી પ્રિય ફિલ્મ જોઈ હોય આપે અને આપને એ ફરી ફરીને જોવાનું મન થતું હોય?
એવી ઘણી ફિલ્મો છે, પણ મને મને કિશોર કુમાર અને મહેમૂદની જે પડોસન હતી,
જી જી,
એ મને બહુ જ, કેમ કે મ્યુઝિકલ પણ હતી અને એમાં એટલું સરસ મ્યુઝિક અને આરડી બર્મનનું અને એટલું ઇમ્પ્રોમ્પ્ટ જે
કોમેડી હતી અંદર,
કોમેડી હતી પણ બહુ સરસ ફિલ્મ હતી.
તો એના પરથી જ પ્રેરિત એક બીજો સવાલ કે પસંદગીના ગાયક આપના કોઈ પણ પસંદગીના ગાયક જૂના જમાનાના?
પસંદગીના ગાયકમાં મને
જેને સાંભળી આપને પ્રેરણા મળી હોય,
હા, કિશોર કુમાર, રફી સાહેબ, લતાજી, આશાજી,
જી. તો પ્રિય ગઝલકાર બીતેલા જમાનાના કે આજના?
પ્રિય ગઝલકારમાં ડેફિનેટલી મહેદી હસન ખાન સાહેબ, ગુલામ અલી ખાન સાહેબ, જગજીતજી એન્ડ ફરીદા ખાનમ,
જી જી. અને હિન્દી ફિલ્મ જગતના શ્રેષ્ઠ આપના આપના મતે સંગીતકાર, આપના પ્રિય સંગીતકાર?
કેમ કે મેં લક્ષ્મીકાંત પ્યારેલાલ જોડે ઘણું કામ કર્યું, તો લક્ષ્મીજી અને પ્યારેજી મને બહુ પ્રિય હતા,
જી. તો રૂપકુમારભાઈ, આ શરૂઆતના દિવસોમાં આપે પહેલાં જે વાત થઈ એ પ્રમાણે ઉલ્લેખ કરેલ કે ગુજરાતી ફિલ્મોમાં પણ આપણે ગીતો ગાયેલ છે, એ અનુભવ વિશે આપને કંઈ યાદ હોય? અને એક નવી ફિલ્મ હમણાં જ ગઈકાલે જે ગીત મેં રેડિયો પરથી રજૂ કરેલ, મોરબની થનગાટ કરેનું એક ગીત, ચુંદડી ઓઢીલે મારા નામની, જે આપે સાધના સરગમજી સાથે યુગલ ગીત છે, એ ગઈકાલે જ અહીં રેડિયો પરથી મેં પ્રસારિત કરેલ. તો શરૂઆતના દિવસો હતા જે ગુજરાતી ફિલ્મોમાં, એમાં આપનો કોઈ એવો અનુભવ?
હા, શરૂઆતના દિવસોમાં મેં ગુજરાતના ભીષ્મ પિતા સમાન અવિનાશ વ્યાસના સુપુત્ર ગૌરાંગભાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય આ બંને ચાંદ સૂરજની જેમ ગુજરાતી સમાજના જેને કહેવાય કે એટલા મોટા ગાયક, એટલા મોટા કમ્પોઝરો છે, એમની સંગતમાં મેં બહુ કામ કર્યું અને ઘણો જ મને એમનાથી પ્રોત્સાહન મળ્યું, એમનાથી ઘણું મને શીખવાનું મળ્યું. ગૌરાંગભાઈ જોડે મેં ઘણા આલ્બમો કર્યા છે, પુરુષોત્તમભાઈ જોડે મેં ઘણું કામ કર્યું છે, એમના અંડરમાં મેં ઘણું ગાયું છે. તો હજી પણ પુરુષોત્તમભાઈ અને મને એવું લાગે છે કે પુરુષોત્તમભાઈ અને ગૌરાંગભાઈ જેવા કલાકારો અનફોર્ચ્યુનેટલી થોડું આપણે આ ગુજરાતી સમાજની અંદર જ જાણીતા છે, પણ મને લાગે છે કે ઇન્ટરનેશનલી એમનું બહુ જે કામ એમણે કર્યું છે એ ઘણું મોટું કામ કર્યું છે.
જી બિલકુલ, હું માનું છું સદા અમર રહેશે અવિનાશભાઈ તો ચોક્કસ, કારણ કે એના ઘણા બધા એવા કમ્પોઝિશન છે જે લોકોને હજી પણ મોઢે છે. તો રૂપકુમારભાઈ, અહીં યુકેમાં તો આપ પધારી રહેલ છો, પણ વિદેશોમાં અન્ય દેશોમાં કેટલી સફર થઈ છે અત્યાર સુધી આપની?
એક શેર મેં ઇસ પે કહેના ચાહતા હું કે હૈ યું હી ઘૂમતે રહેને કા મઝા હી કુછ ઓર, હૈ યું હી ઘૂમતે રહેને કા
મઝા હી
કુછ ઓર, ऐसी लज्जत न पहुंचने में न रह जाने में।
क्या बात है।
तो आ जर्नी जे छे, आ सफर जे छे,
नॉन स्टॉप छे,
एनीज मौज मस्ती छे। तो અમે તો વણઝારા બની ને અમે નીકળ્યા છીએ, અમારું ડેસ્ટિનેશન તો કઈ છે જ નહીં, બસ આ સફર આમ જ વીતતું રહે અને વર્ષો ના વર્ષો આમ જ સંગીતમય થઈ જાય બસ।
અને શ્રોતા મિત્રો, આપને થોડી યાદી આપી દઉં, વાતચીત ચાલે છે ફોન મારફતે, મુંબઈમાં અત્યારે હાલ છે રૂપકુમારભાઈ રાઠોડ એમની સાથે, અને આ જે કાર્યક્રમ થઈ રહેલ છે 28 એપ્રિલના ડિમોટ ફોટો લેસ્ટમાં, એના પ્રમોટર છે સ્પેક્ટ્રમ ઇવેન્ટ્સ, મીડિયા પાર્ટનર ઓફકોર્સ સરસ વેરિયો છે, અને દિગ્ગજ કલાકારો પધારે છે રૂપકુમાર રાઠોડ સાહેબ સાથે એમના પત્ની સોનાલીજી અને જસવિંદરજી પણ છે હું માનું છું, એ પણ છે, અને આ ખાસ કાર્યક્રમમાં થોડો જે શેષ હશે એ ટ્રીબ્યુટ ટુ શ્રીદેવી, જે શ્રીદેવી હમણાં જ એમનું નિધન થયેલ, એમને પણ થોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। તો એક ભરચક સંગીતમય કાર્યક્રમ છે રૂપકુમારભાઈ, આ જે કાર્યક્રમ લોકો જોવા આવશે 28 એપ્રિલના, લોકો હું તમને એક વસ્તુનો વિશ્વાસ આપી દઉં કે આતુરતાથી રાહ જોઈએ છે આ કાર્યક્રમ માટેની, તો આ કાર્યક્રમમાં લોકો કેવા કયા પ્રકારના ગીત સંગીતની અપેક્ષા અથવા આશા રાખી શકે?
ઘણા બધા ગુજરાતી ગીતો હશે, એમાં સુગમ સંગીત હશે, એમાં જે પોપ્યુલર ગીતો છે એ પણ હશે, એના તદઉપરાંત હવે ગઝલનો જસવિંદરસિંહ આવી રહ્યો છે, એ બહુ જ સરસ ગઝલ ગાયક છે, બહુ સરસ, તમે એમને કેફી ઓર મેમાં કદાચ સાંભળ્યો હશે, તો બહુ જ સરસ એ ગઝલનું એ બધું સરસ સરસ ગઝલો આપણને સાંભળવા મળશે। સેકન્ડ હાફમાં હું અને સોનાલી અમે અમારા ફિલ્મો ગીતો તો હશે જ, તદઉપરાંત અમે થોડું ફ્યુઝન કરશું, થોડી જુગલબંધી કરશું, થોડી કવાલી કરશું, થોડું સૂફી કરશું, એટલે ઘણો બધો આ જે
મિશ્રણ
અમે લઈને આવ્યા
મિશ્ર છે। તો શ્રોતા મિત્રો, રૂપકુમાર રાઠોડ સાહેબ પધારે છે 28 એપ્રિલના એક શાનદાર સંગીતમય સંધ્યા લઈને, અને માત્ર અચ્છા ગાયક ગાયક જ નથી, ગઝલ ગાયક પણ છે, સંગીતકાર પણ છે, તો એક શાનદાર શો લઈને પધારે છે 28 એપ્રિલના। તો રૂપકુમારભાઈ, અંતમાં એવો કોઈ સંદેશ જો આપે શ્રોતા સુધી પહોંચાડવો હોય તો વિના સંકોચે પહોંચાડી શકો છો?
બસ મારે સૌથી પહેલા તો હું સબરસ રેડિયોનો અને તમારો ઘણો જ ઘણો જ આભારી છું, અને કે તમે આટલો સમય કાઢ્યો મારા માટે, લેસ્ટરના તમામ મારા ફેન્સ અને તમામ મારા મિત્રોને જે મ્યુઝિકલ માઇન્ડેડ છે એ બધાને મારી વિનંતી છે હાથ જોડીને કે તમે જરૂર પ્રોગ્રામમાં પધારજો અને અમને પ્રોત્સાહન આપજો, કેમ કે ખુશ્બુ કો ફેલને કા બહોત હૈ શોખ મગર મુમકિન નહીં હવાઓં સે રિશ્તા કિયે બગૈર।
ક્યા બાત હૈ, ક્યા બાત હૈ,
કલાકાર ત્યાર સુધી અધૂરો છે જ્યાર સુધી એને
પ્રેક્ષકો ના મળે ત્યાં સુધી। બિલકુલ,
પ્રેક્ષકો અને કલાકારનો જે સંબંધ છે એ ફૂલ અને હવાનો સંબંધ છે। તો હું સની અરોરાજીનો પણ બહુ જ આભાર માનું છું કે એમણે એટલું સરસ આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે બિયોન્ડ લવ।
જી જી,
તમે શામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો,
તમે શામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો, હા
તમે શામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો, પછી આબ થઈને વ્યાપો મને વાદળી બનાવો, ભલે અંગ થી છૂટીશું પણ સંગ યાદ રહેશે,
હા ભલે અંગ થી છૂટીશું પણ સંગ યાદ રહેશે,
તમે સાપ રૂપ લ્યો તો મને કાંચળી બનાવો,
ક્યા બાત હૈ, ક્યા બાત, બહુત જી,
તમે આંખમાં વસો છો અને શ્વાસમાં શ્વસો છો, જોજો સાંભળજો, દિલીપ રાવલ કરીને બહુ જ એક યુવા કવિ છે,
જી જી,
કે તમે આંખમાં વસો છો અને શ્વાસમાં શ્વસો છો, અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો, તમે શામ થઈને ફૂંકો મને વાદળી બનાવો, પછી આપ થઈને વ્યાપો મને વાંસળી બનાવો, બહુ જ સરસ ગીત છે, આ પણ અમે રજૂ કરશું કૃષ્ણનું, બહુ જ સરસ। તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે મારી કે તમે ટિકિટ ના ખરીદી હોય તો હમણાં ને હમણાં ફોન કરો અને પોતાની સીટ બુક કરાવી લો, કેમ કે આવો અવસર
ફરી ફરીને નથી મળતો, જી। તો રૂપકુમારભાઈ, અંતમાં આપનો ઘણો ઘણો આભાર, સરસ રેડિયો આપના આભારી છે આપના સમય બદલ, અને ઈશ્વરની ઈચ્છા છે તો 28 એપ્રિલના ચોક્કસ મુલાકાત થશે, ફરી ફરીને આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને રામ રામ
રામ રામ
રામ રામ।